જય જીનેન્દ્ર બધાને. આપણે જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તર માળાનો ક્લાસ શરૂ કરીએ છીએ. બધા મંગલાચરણ માટે હાથ જોડીએ.
નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો વજ્રાયાણમ, નમો લોયે સર્વસાહૂણમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમો ગણી, મંગલમ કુંદકુંદાર્યો, જૈન ધર્મોસ્તુ મંગલમ.
જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તર માળામાં આપણે ઉપાદાન નિમિત્તની ચર્ચા આજે કરવાની છે. ઉપાદાન નિમિત્ત સંબંધ કહો કે કારણ કાર્ય સંબંધ કહો, એ એક જ વાત છે. જો આપણે આ એક ચાર્ટ દ્વારા પણ જ્યારે ઉપાદાન નિમિત્ત અધિકારનો સ્વાધ્યાય કર્યો હતો તો આપણે ચાર્ટ દ્વારા પણ આ સંબંધને સમજ્યા હતા. આજે આપણે એક ક્લાસમાં આખો ઉપાદાન નિમિત્ત સંબંધ રિવાઇઝ કરવાનો છે. જો પરિધિ જે પણ કાર્ય થાય છે એ કાર્ય એ કોઈક દ્રવ્યની પર્યાય છે, ખ્યાલ આવે? કાર્યના સમાનાર્થી નામ શું છે? હાલત, દશા, પર્યાય, પરિણમન, પરિણતિ, કર્મ, ક્રિયા, ઉપાદેય આદિ. આ બધા કાર્યના સમાનાર્થી શબ્દ છે, એટલે સેમ મીનિંગ ઓફ કાર્ય. કાર્ય એટલે શું? કે કોઈ પણ એક્શન થવી, કોઈ પણ એક્શન થવી. આ જગતમાં અનંત પદાર્થો છે, અનંત સબસ્ટન્સીસ છે ને, તો એ બધા જ પદાર્થો કોઈક ને કોઈક એક્શન દરેક સમયે કરી રહ્યા છે. એ બધા પદાર્થો કોઈક ને કોઈક એક્શન દરેક સમયે કરી રહ્યા છે, ખ્યાલ આવ્યો ને? અને એ જે એક્શન છે એ એક્શનને જ પદાર્થનું પરિણમન અથવા પદાર્થની પર્યાય કહેવાય છે. એ કાર્ય જે છે એ કાર્ય એ દ્રવ્યની પર્યાય છે, ખ્યાલ આવ્યો? તો એક બાજુ કાર્ય એટલે કે પર્યાય, દ્રવ્યનું થયેલું પરિણમન. તો હવે પ્રશ્ન ઉભો થાય કે કયા દ્રવ્યનું પરિણમન થયું, ખ્યાલ આવ્યો ને? કયા દ્રવ્યનું પરિણમન થયું? તો જે પણ દ્રવ્યનું પરિણમન થયું એ દ્રવ્યને ઉપાદાન કહેવાય છે. જે દ્રવ્યનું પરિણમન થયું તેને ઉપાદાન કહેવાય છે. જો ઉપાદાનની પરિભાષા શું છે? જો પદાર્થ સ્વયં કાર્યરૂપ પરિણમિત હો ઉસે ઉપાદાન કારણ કહેતે હૈ. જે પદાર્થ સ્વયં કાર્યરૂપ પરિણમે તેને ઉપાદાન કારણ કહેવાય છે. અને જ્યારે કોઈક એક પદાર્થ કાર્યરૂપે પરિણમ્યો ત્યારે આજુબાજુ જે પણ અન્ય દ્રવ્યો હતા તે અન્ય દ્રવ્યને પણ એ કાર્યમાં નિમિત્ત હોવાનો આરોપ આપવામાં આવે છે. નિમિત્ત એટલે શું? નિમિત્ત એટલે જે પદાર્થ સ્વયં કાર્યરૂપે ન પરિણમે પણ કાર્યની ઉત્પત્તિમાં અનુકૂળ હોવાનો આરોપ તેના પર અપાઈ શકે તેને નિમિત્ત કારણ કહેવાય છે. નિમિત્ત શું છે? જે પદાર્થ સ્વયં કાર્યરૂપ ન પરિણમે પણ કાર્યની ઉત્પત્તિમાં અનુકૂળ હોવાનો, અનુકૂળ એટલે કે જે પણ કાર્ય થઈ રહ્યું છે એ લૌકિક જનને, જે કોઈ સાધારણ જન છે જે સ્થૂળ દ્રષ્ટિથી જોઈ રહ્યા છે એમને એવું લાગે કે આ નિમિત્તે કાર્ય કર્યું છે, ખ્યાલ આવે છે ને? એટલે એ કાર્યનો આરોપ જેના પર આપી શકાય તે પદાર્થને નિમિત્ત કહેવામાં આવે છે. ઉપાદાન અને નિમિત્ત, ઉપાદાન અને નિમિત્ત શું છે? તે કાર્યના કારણો છે, તે કાર્યના કારણો છે. જો આપણે હવે પ્રશ્નોત્તર માળામાંથી જરાક પરિભાષા જોઈએ. કાર્ય કોને કહેવાય? કારણાનું વિધાયિત્વાદ દેવ કાર્યાણી. જે કારણને અનુસાર, કારણને અનુસરીને જે થાય તેને કાર્ય કહેવાય. જેવું કારણ તેવું કાર્ય, ख्याल आ गया, जेवो द्रव्य तेवी पर्याय। जेवी रीतना श्रीमद जी ना चौपद ना पाठ में आवे, विष खावाती विष्णु फल, साकर खावाती साकर नु फल, अग्नि ने स्पर्श करवाती तो अग्नि स्पर्श नु फल, हिम ने स्पर्श करवाती तो हिम स्पर्श नु फल, जेम थया विना रहतु नथी। तेवी ज रीते जेवु कारण मळे छे तेवु कार्य थाय छे। ख्याल आव्यो के नहीं? जेवु कारण मळे तेवु कार्य थाय छे। हवे कारण कोने कहेवाय? के कार्यनी उत्पादक सामग्री तेने कारण कहेवाय। एक बाजु कारण छे, एक बाजु कार्य छे। कार्य शू छे? आपणे जोयुं तुं के कोई द्रव्यनी पर्याय छे। तो कारण शू छे? ते द्रव्य अथवा तेना तेनी वर्तमान क्षणिक पर्याय एनी अवस्था। अने आ बे ज्यारे पोतानुं परिणमन करे छे एटले कारण कार्य रूपे परिणमे छे, तो आजूबाजूना जे पदार्थ छे तेने निमित्त होवानो आरोप आपवामां आवे छे। ख्याल आवे छे ने? जो ध्यान आपजो, कार्य कोनी वच्चे थयुं? जे उपादान अने उपादान नामक पदार्थ ए स्वयं कार्य रूपे परिणम्यो। उपादान नामक पदार्थ एटले जे पण पदार्थ छे जे स्वयं कार्य रूपे परिणम्यो तेने उपादान कहेवाय छे। ख्याल आव्यो के नहीं? आखी व्यवस्थामां निमित्तनुं કાંઈ એનું પર્પસ જ નથી। નિમિત્તનું શું પ્રયોજન હતું? કે ફક્ત ત્યાં મોજૂદ હતો। નિમિત્ત શું હતું? એ ફક્ત ત્યાં મોજૂદ હતો માટે એના પર પણ અનુકૂળ હોવાનો આરોપ આપવામાં આવે છે। તો આપણે શું જોયું? એક કાર્ય એના બે મુખ્ય કારણ, એક કાર્ય તેના બે મુખ્ય કારણ કયા બે? નિમિત્ત અને ઉપાદાન, નિમિત્ત અને ઉપાદાન। ખ્યાલ આવ્યો કે નહીં? જો હવે એનાથી આગળ જઈએ, આ નિમિત્ત કારણના જો આપણે ચાર્ટમાં જ્યારે જોયું ત્યારે તો ઘણું ડિટેલમાં એના અપર નામ એટલે કે એના સમાનાર્થી શબ્દો, એની વિશેષતા શું છે, નિમિત્તનું ઉદ્દેશ શું, એ નિમિત્ત કેવી રીતના અકર્તા પ્રૂવ થાય છે, એ બધું આપણે દરેકે દરેક આ ઓલામાં કારણોમાં જોયું હતું। ખ્યાલ આવે છે? બધાના અપર નામ, બધાની પરિભાષા, બધાની વિશેષતા અત્યારનું તો આપણે એટલું ડિટેલમાં નહીં જઈ શકીએ, પણ આ ચાર્ટ તમે વાંચજો, આ એક ચાર્ટમાં જ આખો ઉપાદાન નિમિત્તનો સંબંધ એકદમ ક્રિસ્ટલ ક્લિયર થઈ જાય છે। જો આપણે આગળ વધીએ છે, નિમિત્તના બે મુખ્ય પ્રકાર છે। નિમિત્તના બે મુખ્ય પ્રકાર છે, કયા બે મુખ્ય પ્રકાર છે? પ્રેરક નિમિત્ત અને ઉદાસીન નિમિત્ત। પ્રેરક નિમિત્ત અને ઉદાસીન નિમિત્ત જો આપણે એક એકને જરા એક્ઝામ્પલથી જોશું। પ્રેરક નિમિત્ત કોને કહેવાય છે? જે દ્રવ્ય ઈચ્છાવાન હોય અથવા ક્રિયાવાન હોય। ઈચ્છાવાન એટલે શું? કે જેવી રીતના જીવ પદાર્થ જેનામાં ઈચ્છા ઉત્પન્ન થાય છે, રાગ દ્વેષના ભાવ કરી શકે છે, તેને ઈચ્છાવાન નિમિત્ત કહેવાય છે। અને જે પદાર્થ ક્રિયાવાન હોય એટલે કે જે પરિણમે છે, જે હલનચલન કરે છે, તેને ક્રિયાવાન નિમિત્ત કહેવામાં આવે છે। ઈચ્છાવાન પદાર્થ અથવા ક્રિયાવાન પદાર્થ એને નિમિત્ત કહેવામાં આવે છે। તો જે પદાર્થ ઈચ્છા કરે છે અથવા ક્રિયા કરે છે અથવા બેવ કરે છે તો એને પ્રેરક નિમિત્ત કહેવામાં આવે છે। પ્રેરક એટલે શું? જાણે પોતે પ્રેરણા ન કરતું હોય, જાણે પોતે પ્રેરણા ન કરતું હોય એવી રીતના બોલવાની ભાષા છે। ખ્યાલ આવ્યો કે નહીં? પણ ખરેખર પ્રેરક નિમિત્ત કોઈ પ્રેરણા કરતું નથી, ખરેખર તો એ પોતે ઉદાસીન જ છે। ખ્યાલ આવ્યો કે નહીં? અને સેકન્ડ શું છે? ઉદાસીન નિમિત્ત। ઉદાસીન નિમિત્ત કોને કહેવાય? જે નથી ઈચ્છાવાન કે જે નથી ક્રિયાવાન। ઈચ્છાવાન અને ક્રિયાવાન બેવ ન હોય તેને ઉદાસીન નિમિત્ત કહેવાય છે। તો ઉદાસીન અને પ્રેરક આ નિમિત્તના બે મુખ્ય પ્રકાર છે। ઉદાસીન અને પ્રેરક આ નિમિત્તના બે મુખ્ય પ્રકાર। ખરેખર તો બધા નિમિત્તો ઉદાસીન જ છે। ખ્યાલ આવ્યો? એક મિનિટ આ જરા। ખરેખર તો બધા નિમિત્તો ઉદાસીન જ છે। કાર્યની ઉત્પત્તિમાં નિમિત્તનું કાંઈ કોન્ટ્રીબ્યુશન નથી. જ્યારે કાર્ય થાય છે ત્યારે નિમિત્ત ફક્ત ત્યાં હાજર હોય છે, મોજૂદ હોય છે. પણ એવું હોવા છતાં નિમિત્તની હાજરી છે માટે એના પર આરોપ આપવામાં આવે છે. હવે નિમિત્ત કઈ જાતનું હોઈ શકે? કે નિમિત્ત બે જાતના હોઈ શકે, કા તો ઉદાસીન પણ હોય કા પ્રેરક પણ હોય. અને એ બેનું કોન્ટ્રીબ્યુશન કાર્યમાં જરાય નથી. ખ્યાલ આવ્યો કે નહીં? ચાલો હવે આગળ જઈએ. આપણે આ નિમિત્તના પણ હજી ઘણા બધા પ્રકાર જોશું, એના સિનોનિમ્સ ને બધું જોશું અને એ પાછળથી આવશે.
કોઈ નીડ એમાં કોઈ બીજા ડિવાઇસીસ
જો હવે આપણે ઉપાદાનનો એની પરિભાષા જોઈએ. ઉપાદાન કોને કહેવાય છે? જે પદાર્થ સ્વયં કાર્યરૂપે પરિણમ્યો તેને ઉપાદાન કહેવાય છે. બરાબર, જે પદાર્થ સ્વયં કાર્યરૂપે પરિણમ્યો તેને ઉપાદાન કહેવાય છે. એ ઉપાદાનના બે મુખ્ય પ્રકાર, ઉપાદાનના બે મુખ્ય પ્રકાર છે. કયા બે? એક ત્રિકાળી ઉપાદાન અને એક ક્ષણિક ઉપાદાન. ત્રિકાળી ઉપાદાન કોને કહેવાય? જો આપણે ઉપાદાન કોને જોયું હતું કે જે પદાર્થ સ્વયં કાર્યરૂપે પરિણમે છે. બરાબર, તો જ્યારે કોઈ પદાર્થ સ્વયં કાર્યરૂપે પરિણમે છે તો તે પદાર્થમાં એ કાર્યરૂપ પરિણમવાની શક્તિ તો છે કે નહીં? જે પદાર્થ સ્વયં કાર્યરૂપે પરિણમ્યો તો તે પદાર્થમાં કાર્યરૂપે પરિણમવાની શક્તિ છે કે નહીં? તો તે શક્તિ વર્તમાનમાં જ આવી ગઈ કે ત્રણેય કાળ હતી? ખ્યાલ આવ્યો ને? કોઈ પણ પદાર્થને કાર્યરૂપે પરિણમવા માટે જે શક્તિ હોય, શક્તિ એટલે તો ગુણ, એની દ્રવ્યની લાયકાત, એ તો હંમેશા હોય ને, એ તો ત્રણેય કાળ હોય. તો એવી દ્રવ્યની એ રૂપે પરિણમવાની શક્તિ તેને કહેવાય ત્રિકાળી ઉપાદાન. ખ્યાલ આવ્યો? દ્રવ્યની કોઈ પર્ટિક્યુલર પર્યાય રૂપે પરિણમવાની ત્રિકાળ શક્તિ તેને કહેવાય ત્રિકાળી ઉપાદાન. આ ત્રિકાળી ઉપાદાન છે તે દ્રવ્યની ત્રિકાળ શક્તિ હોવા છતાં પણ દ્રવ્ય તો અમુક પર્યાય રૂપે અમુક સમય પરિણમે છે ને. જો આપણે ઉદાહરણથી જોઈએ, બરાબર, સમજો આપણે અહીંયા બેઠા છે અને બેઠા બેઠા આપણને બહારથી સમજો કોઈ પક્ષીનો અવાજ આવ્યો. બરાબર, આવે છે ને અવાજ, તો સમજો કોઈ પક્ષીનો અવાજ આવ્યો અને એ અવાજ સાંભળીને આપણું જ્ઞાન એ પક્ષીના વિચારે ચડી ગયું કે સમજો કબૂતર અથવા ચકલી, તો ચકલી કેવી હોય છે, એનો આકાર કેવો હોય છે, એનું વજન કેવું હોય છે, એનો રંગ કેવો હોય છે, આદિ આદિ. ખ્યાલ આવ્યો કે નહીં? હવે જો મારો હું જીવ મારામાં જ્ઞાન સ્વભાવ તો ત્રણેય કાળ છે ને, માટે મારામાં વિચાર કરવાની શક્તિ તો ત્રણેય કાળ છે. એ થયું મારું ત્રિકાળી ઉપાદાન. ખ્યાલ આવ્યો કે નહીં? મારું જ્ઞાન સ્વભાવ કે જેનામાં ચકલી વિશે વિચાર કરવાની શક્તિ ક્યારે છે? ત્રણેય કાળ છે, માટે એને કહેવાય ત્રિકાળી ઉપાદાન. બરાબર, પેલી ચકલી શું થઈ જેનો અવાજ મેં સાંભળ્યો? એ ચકલીના અવાજને કારણે કંઈ મારું જ્ઞાન ચકલીના વિચારે નથી ચડ્યું, કેમ કે એ તો નિરંતર બોલે છે ને. આ ચકલીના અવાજ આદિ તો નિરંતર ચાલુ છે. પણ એવું હોવા છતાં એ મારું જ્ઞાન એ દર સમયે ચકલીનો વિચાર કરતું નથી, એ તો જ્યારે જે સમયે જે પર્યાયમાં આ જ્ઞાન એ વિચારે ચડવાનું હતું તો તે સમયમાં તે પર્યાયમાં જ જ્ઞાન ચકલીનો વિચાર કરે છે. ખ્યાલ આવ્યો કે નહીં? તો તે સમયે મારા જ્ઞાનમાં એ વિચાર કરવાની જે યથાયોગ્ય યોગ્યતા એને કહેવાય ક્ષણિક ઉપાદાન. ખ્યાલ આવ્યો કે નહીં? જો ત્રિકાળી ઉપાદાન શું છે? કે મારી ત્રણેય કાળ એ ચકલીના વિષયમાં વિચાર કરવાની શક્તિ તેને કહેવાય ત્રિકાળી ઉપાદાન. પેલો ચકલીનો અવાજ એ કહેવાય નિમિત્ત, કેમ કે એ પદાર્થ જુદો છે ને મારું જ્ઞાન, હું જીવ પદાર્થ જુદો છું, તો એ કંઈ મારા કાર્યમાં કંઈ મારા કાર્યને એ પરિણમાવતું નથી. પણ આ તો એ જ્યારે પરિણમ્યું ત્યારે એના પર આરોપ આવ્યો કે જો એને કારણે આ જ્ઞાન થયું. ખ્યાલ આવે ને? એ ખાલી બોલવા ચાલવાની પદ્ધતિ છે, પણ ખરેખર કાર્ય એમ થતું નથી. ખરેખર તો જે સમયે મારા જ્ઞાનના અનાદિ અનંત પ્રવાહમાં એ પર્ટિક્યુલર પર્યાયમાં એ ચકલીનો વિચાર કરવાની જે યથાયોગ્ય યોગ્યતા હતી એને કહેવાય ક્ષણિક ઉપાદાન. ખ્યાલ આવ્યો કે નહીં? અને કાર્યનું જે કાર્ય એટલે અહીંયા કે ચકલીનો વિચાર કરવો, એ કાર્યનું મેઇન નિયામક કારણ કોણ? નિમિત્ત. નિમિત્ત તો બિલકુલ નહીં, કેમ કે નિમિત્ત તો પર પદાર્થ છે, એનું તો કાર્યમાં કઈ કોન્ટ્રીબ્યુશન નથી. બરાબર, એને તો કાઢી નાખ્યો. તો શું ત્રિકાળી ઉપાદાન? ત્રિકાળી ઉપાદાન પણ નહીં. કેમ નહીં? કેમ કે ત્રિકાળી શક્તિ તો મારામાં અનાદિકાળથી છે ચકલીનો વિચાર કરવાની, તો હમણાં જ કેમ વિચાર કર્યો? ખ્યાલ આવે ને? એટલે ત્રિકાળી ઉપાદાન પણ નહીં, એને પણ કાઢી નાખો. તો કાર્ય થવાનું મેઇન નિયામક કારણ કોણ? કાર્ય થવાનું મેઇન નિયામક કારણ એ સમયની ક્ષણિક ઉપાદાનગત યોગ્યતા. ખ્યાલ આવે છે કે નહીં? કોઈ પણ કાર્ય થાય, એ કાર્ય થવામાં તે પર્ટિક્યુલર દ્રવ્યની તે સમયની ક્ષણિક ઉપાદાનગત યોગ્યતા જ તેનું નિયામક કારણ છે. ખ્યાલ આવે છે? જો આ હવે ક્ષણિક ઉપાદાન જે છે એ ક્ષણિક ઉપાદાનના પણ બે પ્રકાર છે. જો ધ્યાનથી સાંભળજો અને સમજજો, બહુ ઇન્ટરેસ્ટિંગ છે. એ ક્ષણિક ઉપાદાનના પણ બે પ્રકાર છે. કયા બે પ્રકાર? અનંતર પૂર્વ ક્ષણવર્તી પર્યાય વિશિષ્ટ દ્રવ્ય અને બીજું તત્ સમયની યોગ્યતા. બરાબર, ફરીથી અનંતર, અનંતર એટલે જે જસ્ટ પ્રીવિયસ, અનઅંતર, અનઅંતર બરાબર, અને પૂર્વ ક્ષણવર્તી. અનઅંતર એટલે કન્ટિન્યુઅસ અને પૂર્વ ક્ષણ એટલે આ વર્તમાન સમયની પહેલાની ક્ષણ, જસ્ટ પ્રીવિયસ. ખ્યાલ આવ્યો ને? એની પર્યાય અનંતર પૂર્વ ક્ષણવર્તી પર્યાય વિશિષ્ટ દ્રવ્ય એટલે સમજો આપણું જે એક્ઝામ્પલ છે કે મેં ચકલીનો વિચાર કર્યો. ખ્યાલ આવ્યો કે નહીં? તો ચકલીના વિચારની જસ્ટ પહેલા આ દ્રવ્ય, જીવ દ્રવ્ય છે ને, દ્રવ્ય પાછળ નાખ્યું છે ને, એની પર્યાય, પર્યાય વિશિષ્ટ દ્રવ્ય કે આ જીવ દ્રવ્યની આની જસ્ટ પહેલાની પર્યાયમાં શું ચાલતું હતું તેને કહેવાય અનંતર પૂર્વ ક્ષણવર્તી પર્યાય વિશિષ્ટ દ્રવ્ય. ખ્યાલ આવે છે ને? કોઈ પણ કાર્ય થાય તો તે કાર્યની જસ્ટ પહેલાની અવસ્થા સુધી એ જીવનું કંઈ ડેવલપમેન્ટ, એ જીવ એટલે એ દ્રવ્યનું કંઈ ડેવલપમેન્ટ થયું હોવું જોઈએ કે નહીં? એ ડેવલપમેન્ટ થયા પછી એ એવી સિચ્યુએશનમાં આવે કે નેક્સ્ટ પર્યાયમાં એ જે આપણું કાર્ય છે તે કાર્ય કરી શકે. ખ્યાલ આવ્યો કે નહીં? જે પણ આપણે કાર્ય એક્સ વાય ઝેડ કાર્યની વાત કરી રહ્યા છે એ કાર્ય થવા માટે જે પણ કાંઈ યથાયોગ્ય ડેવલપમેન્ટ જોઈએ, ડેવલપમેન્ટ એટલે પુરુષાર્થ, એ પર્યાયની યોગ્યતા ડેવલપ થવી, જેને આપણે પાત્રતા પણ કહીએ છીએ, જેને આપણે ઘણા નામથી બોલાવીએ છીએ, એને કહેવાય અનંતર પૂર્વ ક્ષણવર્તી પર્યાય વિશિષ્ટ દ્રવ્ય. કોઈ જ કાર્ય, કોઈ પણ કાર્ય કોઈ દ્રવ્યમાં આઉટ ઓફ બ્લુ એમ સડનલી થતું નથી. ખ્યાલ આવ્યો કે નહીં? એ કાર્ય થવા માટે જે યથાયોગ્ય પુરુષાર્થ જોઈએ, જે પ્રવાહ ક્રમ જોઈએ, એ પ્રવાહ ક્રમમાં આવ્યા પછી જ તે સમયે તે કાર્ય થાય છે. ખ્યાલ આવે છે કે નહીં? જેવી રીતના આપણે પોપ્યુલર એક્ઝામ્પલ જે લઈએ છે કે આપણી બા રોટલી બનાવે છે, સમજો તો બાએ રોટલી બનાવી, તો રોટલી બનવાનું જે કાર્ય છે, રોટલી બનવાનું કાર્ય એટલે સમજો કે આપણે રોટલી શેકી અને પછી ગેસ પર નાખી અને રોટલી આમ ફૂલી, ખ્યાલ આવે છે ને, એને આપણે કહે રોટલી બની. તો એ રોટલી બનવાનું કાર્ય એ સડનલી આઉટ ઓફ બ્લુ એમ થતું નથી. એના માટે એ પહેલા શેકવી પડે રોટલીને. ખ્યાલ આવે ને? પહેલા ઓલા ગેસ પર ફૂલે, એ ગેસ પર ફૂલે એની જસ્ટ પહેલાની પર્યાય શું છે કે એને રોટલીને શેકવી પડે તવી પર. ખ્યાલ આવે કે નહીં? એ તવીને પર શેકવા માટે જસ્ટ પહેલાની પર્યાય શું છે કે ભાઈ પહેલા રોટલી વણીને તૈયાર ગોળ કરવી પડે, વણીને ગોળ કરવી પડે. તો એની જસ્ટ પહેલાની પર્યાય શું છે કે એના માટે પહેલા લુવા પાડવા પડે. ખ્યાલ આવે, લોટ બાંધ્યો અને લુવા પાડવા પડે, તો લુવા પાડવાની જસ્ટ પહેલાની પર્યાય શું છે? કે લોટ બાંધવો પડે. એ લોટ બાંધવાની જસ્ટ પહેલાની પર્યાય શું છે? કે આપણી પાસે ઘઉંનો પાવડર લોટ હોવો જોઈએ, પાણી હોવું જોઈએ, તેલ આદિ હોવું જોઈએ, ખ્યાલ આવે છે, જેને આપણે મિક્સ કરીને લોટ બાંધી શકીએ. તો આ જસ્ટ પહેલાની જસ્ટ પહેલાની જસ્ટ પહેલાની એમ કરતા કરતા એ પર્યાયોનો આખો પ્રવાહ ક્રમ થાય છે, ખ્યાલ આવ્યો કે નહીં? કોઈ પણ દ્રવ્યમાં કોઈ પણ કાર્ય થવા માટે પહેલા આખો પર્યાયનો પ્રવાહ ક્રમ થાય, જેને કહેવાય અનંતર પૂર્વ ક્ષણવર્તી પર્યાય વિશિષ્ટ દ્રવ્ય. અને એ વિશિષ્ટ દ્રવ્ય હવે ઉત્તર ક્ષણમાં એટલે કે નેક્સ્ટ સમયમાં, જેને કહેવાય તત્ સમયની યોગ્યતા, એ સમયની પર્યાયમાં પોતાના થવારૂપ કાર્ય કરે છે. હવે જો એને સમજીએ, સમજો આપણે, એટલે બાએ લોટ લીધો, પાણી લીધું, તેલ લીધું, લોટ બાંધી લીધો, લુવાએ પાયડા, વણી લીધા, ગેસ પર શેકી પણ લીધી, બરાબર. હવે બાએ ઉપાડીને એને ઓલા ફ્લેમ ઉપર નાખી જેનાથી પેલી રોટલી ફૂલે, બરાબર. બોલો, હવે એ ફ્લેમ પર નાખી તો રોટલી ફૂલશે જ, કે ઘણી વાર નો ફૂલે ને, ઘણી વાર એ અડધી ફૂલે ને અડધી નો ફૂલે, ઘણી વાર આખી ફૂલે એમ દડા જેવી, તો કેવી ફૂલશે એની ગેરંટી કોણ આપી શકે? ખ્યાલ આવ્યો કે નહીં? જે બાએ લોટ બાંધો અને રોટલી વણી અને આટલું બધું કર્યું, એ પોતે પણ ગેરંટી ના આપી શકે કે આ રોટલી ફૂલશે કે નહીં ફૂલે, ખ્યાલ આવ્યો કે નહીં? હવે એ રોટલી જો ફૂલે તો એ ફૂલે તો એ ફૂલવાનું જે કાર્ય થયું એ કાર્યનો નક્કી કરનાર કોણ? ખ્યાલ આવ્યો કે નહીં? એ રોટલી આખી ફૂલી, એ ફૂલવાનું જે કાર્ય થયું એ કાર્ય થશે જ, એ નક્કી કરનાર કોણ? ફરીથી આપણા ઉદાહરણ પ્રમાણે જોઈએ, અહીંયા નિમિત્ત કોણ છે? બા, એટલે રોટલી, પાટલો, વેલણ આદિ, ખ્યાલ આવે? રોટલી નહીં, સોરી, પાટલો, વેલણ, બા, એટલે ચીપિયા આદિ, એ બધું નિમિત્ત કારણ છે. તો શું બા નક્કી કરે છે રોટલી ફૂલશે કે નહીં? જો બા નક્કી કરતા હોય તો બધી જ રોટલી ફૂલવી જોઈએ, પણ એવું તો થતું નથી. હા, સો ઓલું સારું વેલણ લઈએ તો બધી રોટલી ફૂલે? જે નવા નવા શીખતા હોય ને રોટલી બનાવતા, એ શું કરે કે ના ના, આ તો વેલણ બરાબર નથી, આ તો ઓલો પાટલો જરા આડો તેડો છે ને, એટલે બરાબર થતું નથી, ખ્યાલ આવે છે કે નહીં? આપણે બીજા પર આરોપ દેવાની કોશિશ કરીએ છીએ, પણ એ તો ખરેખર કઈ એવી રીતના કાર્ય થતું નથી. માટે નિમિત્ત, એ કાર્ય જે થયું રોટલી ફૂલવાનું, એનું નિયામક તે નિમિત્ત નથી. નિમિત્ત નથી ને, એટલે નિમિત્તને સાઈડ પર મૂકો. ચાલો હવે આવી જઈએ ઉપાદાનની કેટેગરીમાં. ઉપાદાન, અચ્છા, આ નિમિત્તમાં આપણે બે પ્રકાર જોયા હતા ને, ઉદાસીન ને પ્રેરક. તો બા કેવા છે? બા જે રોટલી બનાવે છે પ્રેરક નિમિત્ત છે, કેમ કે ઈચ્છા કરીને અને એના હાથ આદિ હલીને એ રોટલી બનાવે છે, ખ્યાલ આવ્યો કે નહીં? અચ્છા, ઉદાસીન નિમિત્ત કોણ છે? જેવી રીતના પેલું વેલણ તો હજી હલે છે રોટલી પર, ખ્યાલ આવે ને, એ હલે છે એટલે એ પણ પ્રેરક છે. પણ નીચેનો જે પાટલો છે, એ પાટલો તો સ્થિર છે ને, તો એ સ્થિર છે, ન તો ઈચ્છા કરે છે ન ક્રિયા કરે છે, માટે ઉદાસીન નિમિત્ત છે. પણ આ બા, રોટલી, પાટલો આદિ બધા જ નિમિત્તો ખરેખરી રીતે કાર્ય કરવામાં એમનું કિંચિત પણ કોન્ટ્રીબ્યુશન નથી, ખ્યાલ આવે? કાર્ય કરવામાં એટલે આપણું અહીંયા કાર્ય કહ્યું છે રોટલીનું ફૂલવું, રોટલીનું ફૂલવું, તો એ ફૂલવા માટેનું કોન્ટ્રીબ્યુશન એ લોકોનું નથી. એ ફૂલવાની યોગ્યતા ખરેખરી રીતે લોટમાં જ છે. એટલે આપણે આવી ગયા ક્યાં? કે ઉપાદાનમાં. જે લોટ છે, રોટલીનો લોટ, એ રોટલીનો લોટ વણીને એને પ્રોપર રીતે તૈયાર કરીને એ ફૂલવારૂપ કાર્ય સુધી પહોંચ્યો, ખ્યાલ આવ્યો કે નહીં? હવે જો ત્રિકાળી ઉપાદાન, જે લોટ, ઘઉંનો લોટ, એનામાં તો રોટલી બનીને આ ફૂલવારૂપ શક્તિ ત્રણેય કાળ છે કે નહીં? ત્રણેય કાળ છે ને. પણ એ જ ઘઉં જ્યારે ખેતરમાં હતા, હજી તો ખેતરમાં હજી ઉગેલા છે, ઝાડ ઉપર છે, તો શું રોટલી ફૂલવાનું કાર્ય થાય છે? એમ આઉટ ઓફ બ્લુ સડનલી ન થઈ શકે, ખ્યાલ આવ્યો ને? એને એક પ્રોસેસ થ્રુ જવું પડે. માટે ત્રિકાળી ઉપાદાન એટલે કે ઘઉંની રોટલી રૂપે ફૂલવારૂપ શક્તિ, એ શક્તિ ત્રિકાળી ઉપાદાન એ કઈ કાર્યનું નિયામક કારણ નથી. તો પછી નિયામક કારણ કોણ? કે ક્ષણિક ઉપાદાન. ક્ષણિક ઉપાદાન એટલે કે ભાઈ એ સમયની, એ પર્યાયની, એ ઘઉંના લોટની રોટલી રૂપ ફૂલવારૂપ શક્તિ. ખ્યાલ આવ્યો કે નહીં? અચ્છા, તો એ સમયની જે ફૂલવારૂપ શક્તિ છે, તો પેલા ઘઉં જે ખેતરમાં હતા એને અહીંયા લાવો રસોડામાં અને તરત ફૂલશે કે નહીં? તો પછી કે છે ના, એમ પણ નહીં. શું કે છે? એમ નહીં. તો કેવી રીતના? કે ઘઉંનો લોટ બનાવો, એ લોટને તમે પાણી અને તેલ આદિ સાથે મળીને બાંધો, એના લુવા પાડો, એની રોટલી બનાવો, ગણો, પછી એને બે બાજુ શેકો અને પછી એને ગેસ પર નાખો, તો એનામાં ફૂલવારૂપ શક્તિ ઉત્પન્ન થાય છે. ખ્યાલ આવે કે નહીં? એટલે અનંતર પૂર્વ ક્ષણવર્તી પ્રોસેસ થવો જોઈએ. તો તત્સમયની યોગ્યતા એટલે કે એ પર્યાયની યોગ્યતામાં ફૂલવારૂપ શક્તિ ઉત્પન્ન થઈ. બરાબર? અચ્છા, તો હવે આટલું બધું કર્યા પછી પણ કોણ કોણ કહી શકે કે આ રોટલી ફૂલશે જ? જો અનંતર પૂર્વ ક્ષણવર્તી પ્રોસેસ કર્યો તો રોટલી ફૂલવી જોઈએ. પણ ના, એમ પણ નથી. તો કેમ છે? કે એ સમયે એ રોટલીમાં ફૂલવાની શક્તિ હશે તો તે ફૂલે છે. એટલે કે એ સમયે એ ઘઉંના લોટની એ પર્યાયમાં તત્ સમયની યોગ્યતા હશે. તત એટલે તે, તત એટલે તે સમય, જે સમયે કાર્ય થાય છે તે જ સમયે તે કાર્યરૂપ પરિણમવાની યોગ્યતા તે દ્રવ્યમાં હોય તો કાર્ય થાય છે. ખ્યાલ આવ્યો કે નહીં? ખ્યાલ આવ્યો કે નહીં? તો જો આની પરિભાષા બધાની જોઈ લઈએ. તત સમયની યોગ્યતા શું છે? જે સમયે કાર્ય થવાનું છે એ જ સમયની દ્રવ્યની યોગ્યતા, તે કારણ અને કાર્યરૂપે પરિણમવું તે કાર્ય. ખ્યાલ આવ્યો કે નહીં? રોટલી વણી, પેલા ફ્લેમ ઉપર નાખી, હવે ફ્લેમમાં એની ફ્લેમ ઉપર એ રોટલીની ફૂલવાની યોગ્યતા, યોગ્યતા એટલે શક્તિ, એ શક્તિ તેનું કારણ અને એકચ્યુઅલી ફૂલવું તે કાર્ય. ખ્યાલ આવે છે કે નહીં? અનંતર પૂર્વ ક્ષણવર્તી પર્યાય શું છે? દ્રવ્ય અને ગુણનો જે પર્યાયોનો અનાદિકાળનો પ્રવાહ ચાલી આવ્યો છે, તે પ્રવાહમાં જે પર્ટિક્યુલર પર્યાયની આપણે વાત કરી રહ્યા છે, એ પર્ટિક્યુલર પર્યાયની જસ્ટ પહેલાની પર્યાય યુક્ત દ્રવ્ય, તેને કહેવાય અનંતર પૂર્વ ક્ષણવર્તી પર્યાય વિશિષ્ટ દ્રવ્ય. ખ્યાલ આવે ને? આ બે જાતના ક્ષણિક ઉપાદાનના પ્રકાર છે. આ ક્ષણિક ઉપાદાન એના બે પ્રકાર, અનંતર પૂર્વ ક્ષણવર્તી પર્યાય વિશિષ્ટ દ્રવ્ય અને તત્ સમયની યોગ્યતા. ખ્યાલ આવ્યો કે નહીં? જો આ રીતે આપણે આખો ચાર્ટ જરા ઉપરથી જોયો, હા, આખો ચાર્ટ આપણે ઉપરથી જોયો. આજે હવે છેલ્લા લેફ્ટ સાઈડ નીચે બોટમ કાર્ય, કાર્ય કારણ કા પૂર્ણ શુદ્ધ કથન, આનું આનું ઇવેન્ચ્યુઅલ આપણું પ્રયોજન શું છે આ બધું સમજીને. સહકારી કારણ સાપેક્ષ વિશિષ્ટ પર્યાય શક્તિ સે યુક્ત દ્રવ્ય શક્તિ હિ કાર્યકારી હૈ. સહકારી કારણ સે યુક્ત એટલે જ્યારે કાર્ય થવાનું છે ત્યારે આજુબાજુના પદાર્થો પણ ત્યાં હશે, નિમિત્ત પણ હશે, નહીં હોય એમ નથી, નિમિત્ત પણ હશે તો ખરું, પણ એ કારણનું કાર્ય નથી. જે કારણ, જે કાર્ય થયું એનું એ નિયામક કારણ નથી. ખ્યાલ આવ્યો ને? જો સહકારી કારણ સાપેક્ષ વિશિષ્ટ પર્યાય શક્તિ સે યુક્ત, વિશિષ્ટ પર્યાય શક્તિ સે યુક્ત એટલે કે હવે જે પદાર્થ કાર્યરૂપે પરિણમે છે એવો ઉપાદાન નામક પદાર્થ, એ પણ કોઈક વિશિષ્ટ ક્ષણિક ઉપાદાન રૂપ પર્યાયથી યુક્ત હોવો જોઈએ, એવા યુક્ત દ્રવ્યની શક્તિ તે જ કાર્યકારી છે. કોઈ પણ કાર્ય થવા માટે આટલી બધી વસ્તુઓ જોઈએ. ખ્યાલ આવે છે કે નહીં? અને આનો નિષ્કર્ષ શું નીકળો? કે દરેક પર્યાય સ્વતંત્ર છે. આપણે આની પહેલા ચાર અભાવનો ચેપ્ટર જોયું હતું ને, એના પછી ષટકારકનું ચેપ્ટર જોયું હતું. તો દરેકે દરેક પદાર્થ એકબીજાથી સ્વતંત્ર તો છે જ, કેને કારણે? ચાર અભાવને કારણે. પણ દરેકે દરેક પદાર્થમાં પોતપોતાનું કાર્ય કરવાની પણ પોતાની યોગ્યતા છે. કોને કારણે? ષટકારકને કારણે. અને પોતાની યોગ્યતાથી જો પોતાનું કાર્ય દ્રવ્ય કરે છે એનો મતલબ શું થયો? કે દરેકે દરેક દ્રવ્ય પોતપોતાના ઉપાદાનથી જ કાર્ય કરે છે. દરેક દ્રવ્ય તો જવા દો, દરેક પર્યાય, કેમ કે તત્ સમયની યોગ્યતા છે ને, એ સમયની પર્યાયગત યોગ્યતા દ્રવ્યની, માટે દરેકે દરેક પર્યાય પોતપોતાનું કાર્ય કરે છે અને પોતાનું કાર્ય કરવા માટે સમર્થ છે. પણ એ કાર્ય થવા માટે આખું આવું મેકેનિઝમ જોઈએ. ખ્યાલ આવ્યો કે નહીં? જેવી રીતના સમજો કે હું જીવ પદાર્થ છું, બરાબર, અને મારામાં જાણવા દેખવાની શક્તિ છે, અને આ મારી પેન છે, એ પેન શું છે? પૂતગલ પદાર્થ છે. એનામાં જાણવા દેખવાની શક્તિ નથી. કેમ નથી? કેમ કે પૂતગલ છે. બટ વન ફાઇન ડે પેન નક્કી કરે છે કે ભાઈ હું પણ જાણીશ. ખ્યાલ આવે ને? હું પણ જાણીશ. અને એમ કરીને એનું શું જાણવાનું ચાલુ થઈ જાય છે? કેમ? એની તત્ સમયની યોગ્યતા, ભાઈ એ પણ નક્કી કરે છે હું પણ જાણીશ. પણ ના, એમ નહીં. એ યોગ્યતા કોની? કે જે દ્રવ્યની ત્રિકાળ શક્તિ હોય તેની. ખ્યાલ આવે ને? એ તત સમયની યોગ્યતા કોની? કે જેવી દ્રવ્યની ત્રિકાળ શક્તિ છે તેવી જ યોગ્યતા કામ કાર્યકારી છે. ખ્યાલ આવ્યો કે નહીં? જેવું દ્રવ્ય તેવી પર્યાય, જેવું દ્રવ્ય તેવી પર્યાય, એટલે જેવી દ્રવ્યની શક્તિ છે તેવું જ કાર્ય થાય છે. ખ્યાલ આવ્યો કે નહીં? અને તેવું કાર્ય થતી વખતે આજુબાજુના પદાર્થ ત્યાં મોજૂદ હોય છે. બસ એવું જ નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. ખ્યાલ આવ્યો કે નહીં? પછી જો આનાથી શું થાય છે, બીજો નિષ્કર્ષ, કે કર્તૃત્વ બુદ્ધિ કા અભાવ. પર્યાયની સ્વતંત્રતા તો થઈ, પણ કર્તૃત્વ બુદ્ધિનો અભાવ થઈ જાય છે. જ્યાં ઉપાદાન નિમિત્ત સંબંધ સમજીએ તો ખબર પડી કે દરેકે દરેક પદાર્થ એટલે કે ઉપાદાન પોતાનું જ કાર્ય કરે છે. એનાથી સૂક્ષ્મમાં ગયા તો ખબર પડી કે અરે, ત્રિકાળી ઉપાદાન પણ કંઈ કરતું નથી, માટે દરેકે દરેક પર્યાય પોતાનું કાર્ય સ્વતંત્ર રીતે કરે છે. ખ્યાલ આવ્યો કે નહીં? જો દરેક પદાર્થ પોતાનું કાર્ય કરે છે અને એની દરેક પર્યાય પણ પોતાનું કાર્ય કરે છે, તો હવે મારે કરવાનું શું રહ્યું? હવે મારે કરવાનું શું રહ્યું? કંઈ જ કરવાનું રહ્યું નહીં. માટે અકર્તૃત્વ બુદ્ધિનો નિયમ નક્કી થાય છે. બધી જ વસ્તુ અકર્તૃત્વ રીતે દરેક સમયની દરેક પર્યાય પોતાનું જ કાર્ય કરે છે. જો વિચાર કરજો, આના ઇમ્પ્લિકેશન્સ બહુ મોટા છે. આનો મતલબ શું થયો? કે મારે સમ્યક દર્શન પ્રગટ કરવાની પણ ચિંતા ન કરવી. ખ્યાલ આવ્યો કે નહીં? જો વિચાર કરજો, જીવે સમ્યક દર્શન પ્રગટ કરવા સુધાની ચિંતા ન કરવી. કેમ? કેમ કે હું તો ત્રિકાળી ઉપાદાન છું, મારામાં શક્તિ તો છે જ, યોગ્ય નિમિત્ત તો આજુબાજુ છે જ, છે કે નહીં? પણ મારી ક્ષણિક ઉપાદાનગત યોગ્યતા જ્યારે હશે ત્યારે જ કાર્ય થશે. જે સમયની મારી યોગ્યતા સમ્યક દર્શન પ્રગટ કરવાની હશે તે સમયે જ સમ્યક દર્શન થશે. તો શું હાથ પર હાથ ધરીને બેઠા રહેવું? હાથ પર હાથ ધરીને બેઠા રહેવું એમ પણ નહીં. કેમ? કેમ કે અનંતર પૂર્વ ક્ષણવર્તી પર્યાય વિશિષ્ટ દ્રવ્ય હશે તો યોગ્યતાથી કાર્ય થશે. ખ્યાલ આવ્યો કે નહીં? એટલે કે જે જીવને તત્વનું બરાબર સમજણ હશે, જીવ કોણ, પૂતગલ કોણ, ખ્યાલ આવે ને, છ દ્રવ્યને વ્યવસ્થિત સમજતા હશે, જીવની અનંત શક્તિઓને વ્યવસ્થિત સમજતા હશે, સાત તત્વોનો યથા યોગ્ય એમને નિર્ણય થાય અને પદાર્થનું જેવું સ્વરૂપ છે એવું માને, આ તો અનંતર પૂર્વ ક્ષણવર્તી પુરુષાર્થ થયો. ખ્યાલ આવ્યો કે નહીં? અને હવે આવા સમ્યક્ત્વ સન્મુખ જીવને, આવા સમ્યક્ત્વ સન્મુખ જીવને જે સમયે એનો પુરુષાર્થ જાગે અને એ જ સમયે એ જીવ પોતાના આત્મામાં ડૂબી જાય ત્યારે તેને આત્માનો અનુભવ થશે અને સમ્યક્ત્વ પ્રાપ્ત થશે. ખ્યાલ આવ્યો કે નહીં? માટે જીવે પોતાનો પુરુષાર્થ જરૂર કરવો. જીવે, ગુરુદેવશ્રી હંમેશા કહેતા હતા ને કે પુરુષાર્થ જ એ જીવના સક્સેસની ચાવી છે. પુરુષાર્થ કર્યા સિવાય જીવ બીજું કશું કરી શકતો નથી. જીવ કાર્ય નથી કરી શકતો, જીવ પુરુષાર્થ કરી શકે છે. ખ્યાલ આવે છે ને? અને કાર્ય ક્યારે થાય છે? કે એની એ સમયની યોગ્યતા હોય છે ત્યારે કાર્ય થાય છે. ખ્યાલ આવ્યો કે નહીં? હવે જો આપણે અમુક પારિભાષિક શબ્દો આ જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તર માળામાંથી જોઈએ છે. જો આ ઉપાદાન કારણ કોને કહેવાય? આપણે એની ત્રણ પરિભાષા જોઈએ ને. એક છે ત્રિકાળી ઉપાદાન, જે પદાર્થ સ્વયં કાર્યરૂપે પરિણમે તેને ઉપાદાન કારણ કહેવાય છે, બરાબર. અને એમાં પણ એની જે શક્તિ, એની શક્તિ, ત્રિકાળ શક્તિ, તેને કહેવાય ત્રિકાળી ઉપાદાન. બીજું શું જોયું? અનંતર પૂર્વ ક્ષણવર્તી પર્યાય વિશિષ્ટ દ્રવ્ય. એટલે શું છે? અનાદિકાળથી દ્રવ્યમાં જે પર્યાયનો પ્રવાહ ચાલ્યો આવે છે તેમાં જસ્ટ પૂર્વ, અનંતર પૂર્વ ક્ષણવર્તી પર્યાય તે ઉપાદાન કારણ, અને અનંતર ઉત્તર ક્ષણવર્તી એટલે જે આપણી જે આપણે પર્યાયની વાત કરી રહ્યા છીએ, વિવક્ષિત પર્યાય, ખ્યાલ આવે છે ને? જે આપણી પર્યાય ઓફ ઇન્ટરેસ્ટ, એ કાર્ય, કાર્ય અને એની પહેલાની પર્યાયો તેનું કારણ, ખ્યાલ આવે છે કે નહીં? અને થર્ડ આપણે શું વાંચ્યું? તત્ સમયની યોગ્યતા, કે જે સમયના પર્યાયની યોગ્યતા એમાં જે કાર્ય થવાનું છે તે જ પર્યાયની યોગ્યતા તે ઉપાદાન કારણ, અને બાકી એ સમયમાં કાર્ય થવું તે કાર્ય, ખ્યાલ આવે છે ને? જો તત સમયની યોગ્યતા અને કાર્યમાં કન્ફ્યુઝ ન થતા. તત સમયની યોગ્યતા એટલે કે એ પર્યાયની યોગ્યતા, એ પર્યાયની શક્તિ કે એ કાર્યરૂપે પરિણમી શકે, ખ્યાલ આવ્યો કે નહીં? અને કાર્યરૂપે એકચ્યુઅલી પરિણમવું તેને કહેવાય કાર્ય, ખ્યાલ આવે? એકચ્યુઅલ એક્શન થવી તેને કાર્ય કહેવાય, અને એ એક્શન માટે પોટેન્શિયલ હોવું તેને કહેવાય કારણ, તત સમયની યોગ્યતા, ખ્યાલ આવ્યો કે નહીં? આપણે યોગ્યતા યોગ્યતા એટલું કહે, યોગ્યતા એટલે શું? યોગ્યતા એટલે શક્તિ, સામર્થ્ય, પાત્રતા, લાયકાત, એનું, એની કેપેબિલિટી, ખ્યાલ આવે? હવે જો નિમિત્ત કારણ કોને કહેવાય? જે પદાર્થ સ્વયં કાર્યરૂપ ન પરિણમે પરંતુ કાર્યની ઉત્પત્તિમાં અનુકૂળ હોવાનો આરોપ જેના પર આવી શકે એવા પદાર્થને નિમિત્ત કારણ કહેવાય છે, ખ્યાલ આવ્યું? જો ખરેખર નિમિત્ત કારણ પણ કોઈ પદાર્થ નથી, અહીંયા પરિભાષા તો એવી રીતના જ આપી છે, પણ ખરેખર નિમિત્ત કારણ પણ કોઈ અન્ય પદાર્થની એક સમયની પર્યાય છે. જો ધ્યાનથી સાંભળજો, વિશ્વના દરેકે દરેક પદાર્થ, છ પદાર્થો અસંખ્યાત પ્રદેશી આકાશમાં રહે છે, અને પદાર્થ કેટલા છે? અનંત. માટે એક જ ક્ષેત્રમાં એકથી વધારે પદાર્થ હોય જ છે દર સમયે, ખ્યાલ આવ્યો કે નહીં? ઇનફેક્ટ એક જ પ્રદેશમાં છે છ પદાર્થ હોય છે એટ એની પોઈન્ટ ઓફ ટાઈમ. તો પછી કોઈ એક પદાર્થ પરિણમે, પોતાની પર્યાય રૂપે પરિણમે, તો અન્ય પદાર્થ તો ત્યાં મોજૂદ જ છે ને? પણ એ અન્ય પદાર્થ કઈ ત્રણેય કાળ ત્યાં મોજૂદ નથી, તો ક્યારે મોજૂદ છે? એ સમયની પર્યાયમાં જ મોજૂદ છે, ખ્યાલ આવ્યો કે નહીં? જેવી રીતના ફરીથી આ પેનને લઈએ, બરાબર. તો આ પેન કોની છે? મારી છે. કેમ મારી છે? કેમ કે અત્યારના મારા પોઝેશનમાં છે, એટલે આપણે બોલવાની ભાષામાં એમ કહીએ મારી છે. ખરી રીતે તો એ સ્વતંત્ર પદાર્થ છે, અને હું જીવ સ્વતંત્ર પદાર્થ છું, છે કે નહીં? હવે મને કહો, આ પેન હંમેશાથી મારી પાસે છે? નહીં, આની પહેલા દુકાનમાં હતી, ખ્યાલ આવે છે ને? અને જ્યારે ખતમ થઈ જશે તો કચરાની ટોપલીમાં વહી જશે. તો જે સમયે કોઈ અન્ય પદાર્થ, જે પર પદાર્થ, જે કાર્યરૂપ થતા પદાર્થની બાજુમાં મોજૂદ છે, એ સમયની તેની પર્યાયને નિમિત્ત કારણ કહેવાય છે, ખ્યાલ આવે કે નહીં? જો એક બાજુ એક પદાર્થ જે નિમિત્ત છે એની એ સમયની પર્યાય, બરાબર, એટલે નિમિત્ત પદાર્થની પર્યાય, અને આ બાજુ શું છે? એક ત્રિકાળી પદાર્થ જેને કહેવાય ત્રિકાળી ઉપાદાન, દ્રવ્ય ઇટસેલ્ફ જેને કહેવાય ત્રિકાળી ઉપાદાન, બરાબર. એ દ્રવ્યની એ સમયની પર્યાયમાં કાર્યરૂપે પરિણમવાની શક્તિ એને કહેવાય ક્ષણિક ઉપાદાન, ખ્યાલ આવ્યો? અને એ શક્તિ રૂપે કાર્ય એકચ્યુઅલી થવું એને કહેવાય કાર્ય, ખ્યાલ આવ્યો કે નહીં? પદાર્થ ત્રિકાળી ઉપાદાન, એની એ સમયની શક્તિ કાર્યરૂપે પરિણમવાની એને કહેવાય ક્ષણિક ઉપાદાન, અને કાર્યરૂપે એકચ્યુઅલી પરિણમવું એને કહેવાય કાર્ય, અને આ બાજુ જે ન્યુટ્રલ ઓબ્ઝર્વર એને શું કહેવાય? નિમિત્ત, ન્યુટ્રલ ઓબ્ઝર્વર અને નિમિત્તની પણ પર્યાય એ સમયની, ખ્યાલ આવ્યો કે નહીં? હવે જો આપણે નિમિત્તના બે પ્રકાર જોયા હતા, પ્રેરક નિમિત્ત ને ઉદાસીન નિમિત્ત, તો કોને કહેવાય? પ્રેરક નિમિત્ત એટલે જે ગમન ક્રિયાવાળા જીવ અને પૂતગલ, જે ક્રિયાવાન છે એટલે ગમન કરે છે એવા કયા છે? જીવ ને પૂતગલ. બાકી ધર્મ અધર્મ આકાશ કાળ તો ગમન નથી કરતા. તથા ઈચ્છાવાળા, ઈચ્છાવાળા કયા પદાર્થ છે? એક જીવ જ છે, બાકી બધા તો જળ પદાર્થ છે. એવા પદાર્થોને પ્રેરક નિમિત્ત કહેવાય છે, બરાબર. અને ઉદાસીન નિમિત્ત કોને કહેવાય? જે ધર્માસ્થિક આય અધર્માસ્થિક આય આકાશ કાળ આદિ જે નિષ્ક્રિય દ્રવ્ય છે એટલે ગમન બી નથી કરતા અને રાગ રહિત છે એટલે ઈચ્છા પણ નથી કરતા, એવા પદાર્થને ઉદાસીન નિમિત્ત કહેવાય છે. ખ્યાલ આવ્યો કે નહીં? પણ ઉદાસીન હોય કે પ્રેરક હોય, એ બંને કાર્ય કરવામાં તો ઉદાસીન જ છે. હવે જો આપણા આ પ્રશ્નોત્તર માળાની બુકમાં તો ઘણા ઘણા એક્ઝામ્પલ આપ્યા છે. આપણે કુંભારનું એક્ઝામ્પલ છે, રોટલીનું એક્ઝામ્પલ છે, આદિ આદિ ઘણા, ગાડીનું એક્ઝામ્પલ છે, ઘણા બધા એક્ઝામ્પલ્સ છે જેનામાં આ ઉપાદાન નિમિત્તના સિદ્ધાંત સમજાવ્યા છે. અને આમાં ઠેર ઠેર શાસ્ત્રના રેફરન્સીસ પણ આપ્યા છે. તમે આગળના પ્રશ્નો બધા જોશો તો આ અમુક શાસ્ત્રના ઉદાહરણ આપ્યા હોય કે જો આ શાસ્ત્રમાં આવી રીતના લખ્યું છે, નીચે ફૂટનોટમાં એનું રેફરન્સ આપ્યું હોય. તો કોઈ પણ એક પદાર્થ જેવી રીતના કર્મ જીવને દુઃખી કરે છે, બરાબર. જો આપણે એક બે પેજ પાછળ જઈએ, જો પૂતગલ કર્મની જોરાવરીથી આ રાગવેશ થાય છે કે નહીં, તો પછી એનું આન્સર આપે અને નીચે એનું રેફરન્સ આપ્યું હોય. ખ્યાલ આવે છે ને? આવી રીતના દરેક જગ્યાએ શાસ્ત્રના રેફરન્સીસથી બહુ સરસ રીતે બધું અહીંયા સમજાવવામાં આવ્યું છે. જો આપણે તો અમુક જ સિદ્ધાંતો જે જોઈ રહ્યા છે એ આપણે આગળ જોઈએ. જો નિમિત્ત નૈમિત્તિક સંબંધ કોને કહે છે? નિમિત્ત નૈમિત્તિક સંબંધ કોને કહે છે? જો એક બાજુ આપણે કયા પદાર્થ ઉભા રાખ્યા હતા, એક બાજુ ઉપાદાન નામક ત્રિકાળી પદાર્થ ઉભો રાખ્યો, એક બાજુ નિમિત્ત પદાર્થ ઉભો રાખ્યો અને અહીંયા ઉપર કાર્યને રાખ્યું. ખ્યાલ આવે છે ને? એ કાર્યનો કાર્ય એ આ ત્રિકા આ ઉપાદાન પદાર્થ છે એની પર્યાય છે. ખ્યાલ આવે કે નહીં? એ કાર્ય આ ઉપાદાન પદાર્થની પર્યાય છે, બરાબર. હવે જો આની પરિભાષા વાંચીએ, જ્યારે ઉપાદાન સ્વયં કાર્યરૂપ પરિણમે ત્યારે ભાવરૂપ અથવા અભાવરૂપ કયા ઉચિત નિમિત્ત કારણો તેની સાથે સંબંધ ધરાવે છે માટે તે કાર્યને નૈમિત્તિક કહેવાય છે. જો શું કહે છે? આ ઉપાદાન પદાર્થ છે, એ ઉપાદાન પદાર્થ કાર્યરૂપે પરિણમ્યો, બરાબર. ઉપાદાન કાર્યરૂપે પરિણમ્યો ત્યારે નિમિત્તની શું સિચ્યુએશન હતી? નિમિત્તના બે પ્રકાર કીધા, જો ભાવરૂપ નિમિત્ત અને અભાવરૂપ નિમિત્ત. ભાવરૂપ નિમિત્ત અને અભાવરૂપ નિમિત્ત એટલે ભાવરૂપ એટલે શું? કે જે નિમિત્તના હોવા ઉપર જ્યારે નિમિત્ત એક્ઝિસ્ટ કરતું હોય ને કાર્ય થાય તો એને ભાવરૂપ નિમિત્ત કહેવાય. જેવી રીતના કે જ્યારે સૂર્ય ઉગે તો સૂરજમુખી ફૂલ હોય ને એ ખીલી જાય. એક સૂરજમુખી ફૂલ હોય જે સૂર્યના એક્ઝિસ્ટન્સમાં એ ખીલે છે તો ત્યારે સૂરજને ભાવરૂપ નિમિત્ત કહેવાય. ખ્યાલ આવ્યો કે નહીં? કેમ કે નિમિત્ત હોય ત્યારે કાર્ય થાય છે, બરાબર. અને અભાવરૂપ નિમિત્ત કોને કહેવાય? જ્યારે નિમિત્ત ન હોય અને ત્યારે જ કાર્ય થાય તો એને અભાવરૂપ નિમિત્ત કહેવાય છે, બરાબર. ખ્યાલ આવ્યો કે નહીં? જેવી રીતના કે સમજો કે રાતરાણી ફૂલ છે, બરાબર. રાતરાણી ફૂલ ક્યારે ખીલે? કે જ્યારે રાત થાય ત્યારે, જ્યારે ચંદ્રમા હોય ત્યારે જ ખીલે. તો એના માટે સૂર્યનો અભાવ થવો ત્યારે એ ફૂલનું ખીલવું. ખ્યાલ આવે છે ને? સૂર્યનો અભાવ થયો અને ત્યારે ફૂલનું ખીલવું માટે સૂર્ય તે રાતરાણી ફૂલ માટે અભાવરૂપ નિમિત્ત છે. ખ્યાલ આવ્યો કે નહીં? તો આ બંને સિચ્યુએશનમાં ભાવરૂપ નિમિત્ત હોય કે અભાવરૂપ નિમિત્ત હોય, એ નિમિત્તનો અને કાર્યનો, જો ધ્યાન આપજો, આપણે એક ટ્રાયંગ્યુલર બનાવીએ છીએ ને, નિમિત્ત ઉપાદાન અને કાર્ય, બરાબર. તો જે એક કાર્ય છે એ ઉપાદાનની જ પર્યાય છે. ખ્યાલ આવે કે નહીં? અને નિમિત્ત એ ઇન્ડિપેન્ડન્ટ બીજો પદાર્થ છે. હાઉ એવર, તો પણ જ્યારે કાર્ય થઈ રહ્યું છે ત્યારે આ નિમિત્તનો અને કાર્યનો શું સંબંધ છે એ બતાવવા માટે આને નિમિત્ત કહેવાય તો કાર્યને નૈમિત્તિક કહેવાય છે. ખ્યાલ આવે ને, ઉપાદાન દ્રવ્યની પર્યાય જે કાર્ય છે એને નૈમિત્તિક કહેવાય છે, અને જે બીજો પદાર્થની પર્યાય જે નિમિત્ત છે તેને નિમિત્ત કહેવાય છે. તો નિમિત્ત અને નૈમિત્તિક સંબંધ, એટલે નિમિત્ત અને કાર્યનો સંબંધ, ખ્યાલ આવ્યો કે નહીં, એને નિમિત્ત નૈમિત્તિક સંબંધ કહેવાય છે. હવે એમાં ભાવરૂપ નિમિત્ત લગાવો, અભાવરૂપ નિમિત્ત લગાવો, એમાં પ્રેરક નિમિત્ત લગાવો, ઉદાસીન નિમિત્ત લગાવો, બધું જ તમે લગાવી શકો છો. બરાબર, જો હવે આપણે આગળ જઈએ, હવે આપણે આગળ જઈએ છીએ. જો આપણે 403 ક્વેશ્ચન લેવાનો છે, આ નિમિત્ત એકદમ અકિંચિત કર છે. બરાબર, આમ તો આપણે આની ચર્ચા થઈ ગઈ છે, પણ નિમિત્ત નામક પદાર્થ ખરેખર અકિંચિત કર છે. એટલે જ્યારે કાર્ય થાય છે ત્યારે કાર્યની મોજૂદગીમાં ત્યારે કયા બધા પદાર્થો હાજર હોય છે એના માટે આપણે નિમિત્ત નૈમિત્તિક સંબંધ કીધો ને, ત્યારે આજુબાજુ કયા પદાર્થ મોજૂદ છે એનું ખાલી વર્ણન કરવા માટે નિમિત્તનું વર્ણન શાસ્ત્ર આદિમાં કરવામાં આવ્યું છે. ખ્યાલ આવે છે ને, જેવી રીતના કે રોટલી બની, તો રોટલી કોણે બનાવી? તો બાએ બનાવી. કેમ બાએ બનાવી? પેલા કોઈ બહારની જે કામવાળી બાઈએ નથી બનાવી ને, એ બતાવવા માટે એમ કહેવામાં આવે કે બાએ બનાવી. ખ્યાલ આવે છે ને, તો ખરી રીતે રોટલી કોઈએ બનાવી નથી, એ તો પોતાની યોગ્યતાથી બની. ખ્યાલ આવે છે ને, એટલે નિમિત્ત ખરેખર અકિંચિત કર. અકિંચિત કર એટલે કશું કરવામાં સમર્થ નથી. જો નિમિત્ત નૈમિત્તિક સંબંધને દ્રષ્ટાંત આપીને સમજાવું, કેટલા બધા દ્રષ્ટાંત છે એ હવે તમે તમારી રીતે જોજો, આપણી પાસે સમયની કમી છે, આપણે ખાલી અહીંયા વાંચી દઈએ. જો કેવળ જ્ઞાન નૈમિત્તિક એટલે કેવળ જ્ઞાનરૂપ કાર્ય થાય, કેવળ જ્ઞાનરૂપ કાર્ય થયું તો કોનું થયું? જીવ નામક પદાર્થનું થયું, એટલે જીવ ઉપાદાન. કેવળ જ્ઞાનરૂપ પર્યાય તે કાર્ય એટલે નૈમિત્તિક. હવે કેવળ જ્ઞાન કોને જાણે છે? લોકાલોકને જાણે છે. તો લોકાલોક હોવા જોઈએ કે નહીં? હોવા જોઈએ એટલે લોકાલોક, લોકાલોક છે એટલે કેવળ જ્ઞાન એને જાણે છે એમ નથી. પણ જો કેવળ જ્ઞાન હોય જ નહીં એવી વસ્તુને જાણે તો કેવળ જ્ઞાન ખોટું ઠરે, તો કેવળ જ્ઞાન મિથ્યા જ્ઞાન થઈ જાય ને. મિથ્યા જ્ઞાન તો નથી, કેવળ જ્ઞાન સમ્યક જ્ઞાન છે. તો સમ્યક જ્ઞાન છે એનો મતલબ કે કેવળ જ્ઞાનમાં લોકાલોક જણાય છે, તો સામે લોકાલોક હોવા જોઈએ. તો લોકાલોક જે પદાર્થો છે એને નિમિત્ત કહેવાય છે. ખ્યાલ આવે ને, લોકાલોક તે નિમિત્ત અને કેવળ જ્ઞાન તે નૈમિત્તિક. નિમિત્ત નૈમિત્તિક સંબંધ, ખ્યાલ આવ્યો કે નહીં? બીજું, સમ્યક દર્શન નૈમિત્તિક અને સમ્યક જ્ઞાનીનો ઉપદેશ તે નિમિત્ત. જ્યારે મારા જીવને, હું જીવ એ ઉપાદાન, મને જ્યારે સમ્યક દર્શન પ્રાપ્ત થયું તો મારી પર્યાયમાં થયું ને, મારી પર્યાયનું કાર્ય થયું. માટે સમ્યક દર્શન તે કાર્ય કોનું? મારું. અચ્છા, હવે જ્યારે મેં સમ્યક દર્શન પ્રગટ કર્યું ત્યારે આજુબાજુ કયા પદાર્થો હતા? એવું પણ હોઈ શકે ને કે ભાઈ જીનેન્દ્ર ભગવાનની પ્રતિમા હોય અને એમના દર્શન માત્રથી મને સમ્યક દર્શન થાય, અથવા પંચકલ્યાણ પ્રતિષ્ઠા મહોત્સવ ચાલી રહ્યો હોય અને એમાં એવા કોઈ દિવ્ય ધ્વનિ આદિના પ્રકરણો આપણે સાંભળીએ અને એનાથી સમ્યક દર્શન થાય. ખ્યાલ આવે છે કે નહીં? અથવા તો એવું પણ હોઈ શકે ને કે કોઈ સમ્યક જ્ઞાની ધર્માત્મા એમનો ઉપદેશ સાંભળે જીવ અને સાંભળીને એને સમ્યક દર્શન થાય. ખ્યાલ આવ્યો કે નહીં? તો નિમિત્ત તો અનેક હોઈ શકે છે, પણ એમાં કયું નિમિત્ત હતું ત્યારે હાજર? એ સંબંધ બતાવવા માટે જે પર્ટિક્યુલર કાર્ય થયું કે મારા જીવને સમ્યક દર્શન પ્રાપ્ત થયું, ત્યારે ત્યાં કયું નિમિત્ત હાજર હતું એ બતાવવા માટે થઈને ત્યાં નિમિત્તનો ઉપચાર કરવામાં આવે છે કે આ સમ્યક જ્ઞાની પૂજ્ય ગુરુદેવ શ્રી આદિનો કોઈનો ઉપદેશ ત્યાં નિમિત્ત હતો. ખ્યાલ આવે છે ને? એ સંબંધ ખાલી બતાવવા માટે, એક સમય પૂરતો સંબંધ બતાવવા માટે નિમિત્ત નૈમિત્તિક સંબંધ બતાવવામાં આવે છે. જો એવા બીજા પણ ઉદાહરણ છે એ આપ જોજો, આપણે આગળ વધીએ છીએ. જો આમાં ઘણા બધા ક્વેશ્ચન્સ છે, જેવી રીતના જો 409 ઉદગલ કર્મની જોરાવરીથી તો જીવમાં રાગ દ્વેષ ઉત્પન્ન, રાગ દ્વેષના પરિણામ થાય છે કે નહીં? કેમ કે કર્મનો ઉદય આવે તો જીવમાં રાગ દ્વેષ થાય છે એવું જોવામાં આવે છે, એવું જોવામાં આવે છે કે નહીં? કે જ્યારે જ્ઞાનાવરણી કર્મનો ઉદય હોય તો જીવના જ્ઞાનનો ઘાત થાય છે, એવું નિમિત્ત નૈમિત્તિક સંબંધ આ વિશ્વમાં બને છે. ખ્યાલ આવે છે ને? બને છે. પણ પેલા કર્મને નિમિત્ત કીધા એનો મતલબ જ શું થયો? કે એ જીવના જ્ઞાનનું કાંઈ જ કરતું નથી. ખ્યાલ આવે છે કે નહીં? કોઈ ચારિત્ર મોનીય કર્મનો ઉદય થયો અને ત્યારે જીવને રાગ દ્વેષના ભાવ થયા, તો એને નિમિત્ત કીધો એનો મતલબ જ એમ થયો કે જીવના રાગ દ્વેષના ભાવ એ કર્મને કારણે નથી થયા. ખ્યાલ આવ્યો ને? તો કોને કારણે થયા? તે સમયે જીવના રાગ દ્વેષના ભાવ થવાના હતા તો એ થયા, અને કર્મ સ્વતંત્ર રીતે પોતાની યોગ્યતાથી પોતાના પરિણામમાં ચેન્જીસ કરીને, જ્યારે પણ કોઈ જીવને કર્મનો ઉદય આવે ને તો કર્મમાં તો આખી રેન્જ હોય, ઓછા ગુસ્સાવાળો, વધારે ગુસ્સાવાળો, અતિ તીવ્ર ગુસ્સાવાળો કર્મ, અને જ્યારે જેવા જીવના પરિણામ એ અનુસાર બાકી બધા કર્મ એમાં પરિણમીને ઉદયમાં આવે છે. ખ્યાલ આવે? આ કર્ણાનયોગનો સિદ્ધાંત છે. તો કર્મ પોતાની યોગ્યતાથી જે પણ કાંઈ પરિણમન છે એ પોતાની યોગ્યતાથી કરે છે, અને જીવ પોતાના પરિણામ પોતાની યોગ્યતાથી કરે છે. એવો જ જીવ અને કર્મની સ્વતંત્રતાનો સંબંધ છે. હા, તો પછી જો નિમિત્ત આ ઉપાદાન કાંઈ કરી, સોરી, નિમિત્ત કાંઈ કરી શકતું નથી તો પછી એને કીધું જ શું કામ? જો આપણે એક ક્વેશ્ચન જોઈએ, 412. ક્વેશ્ચન જ મિસિંગ છે. જો 412 છે, પ્રિન્ટિંગ મિસ્ટેક. જો નિમિત્ત ઉપાદાનને કંઈ કરી શકતું જ નથી તો પછી આ શરીરમાં સોયાદી પેસી જાય તો પછી આપણને દુઃખ શું કામ થાય છે? હા, એ તો જોવામાં આવે છે ને, રિસર્ચમાં જોવામાં આવે છે. તો જો ખરી રીતે એ સોયાદી શરીરમાં પેસી જાય તો જીવને દુઃખ થતું જ નથી. ખ્યાલ આવે છે કે? જો ધ્યાન આપજો, ખૂબ ધ્યાન આપજો. જીવને ફક્ત જીવનો જ્ઞાન સ્વભાવ છે. જ્ઞાન સ્વભાવ હોવાને કારણે જીવનું જાણવું નિરંતર થયા કરે છે. હવે જે પદાર્થો એક ક્ષેત્રમાં છે એ એક ક્ષેત્રમાં છે તો એનું પણ જ્ઞાન તો થાય કે નહીં? હા, એનું પણ જ્ઞાન તો થાય કે નહીં? જ્યારે સોય અહીંયા પેસે છે તો એનું જ્ઞાન પણ, હાથમાં સોય પેસી ગઈ એનું જ્ઞાન પણ જીવને થાય છે. આ તો જીવની મિથ્યા માન્યતા છે કે જીવે આ જે થનારું જ્ઞાન, એ થનારા જ્ઞાનને એવું માની લીધું કે આ મને દુઃખ થાય છે. ખ્યાલ આવે છે કે નહીં? થનારા જ્ઞાનને એમ માની લીધું કે આ મને દુઃખ થયું. ખરેખર એ દુઃખ સુખ છે જ નહીં. ખરેખર દુઃખ સુખ તો જીવની પર્યાય છે. જીવની અંદરની જે અનુભવન જે થાય છે, એ અનુભવન એમાં જીવે જે મિથ્યા માન્યતા લગાવી દીધી એને કારણે એને દુઃખ સુખનો ભ્રમ થાય છે. પણ ખરી રીતે તો જ્યાં સુધી જીવ સંસારમાં છે ત્યાં સુધી દુઃખી જ દુઃખી છે, અને જ્યાં પોતાના આત્મામાં ડૂબી જાય છે, પોતાના આત્માનો અનુભવ કરે છે, ત્યાં જ એને સુખ અને શાંતિનો અનુભવ થાય છે. ખ્યાલ આવ્યો કે નહીં? જો આગળ જોઈએ છે આપણે, જો 416મો ક્વેશ્ચન લઈએ. 416માં શું કહે છે? કે આ ઉપાદાન, આ નિમિત્તના અજી ભેદ કયા? જો હા, નિમિત્ત કારણોમાં કયા કયા ભેદ પડે છે? તો નિમિત્ત કારણોમાં આપણે પહેલા જોયું ને ઉદાસીન નિમિત્ત ને પ્રેરક નિમિત્ત, બરાબર. પછી આપણે જોયું ભાવરૂપ નિમિત્ત ને અભાવરૂપ નિમિત્ત. હવે અહીંયા હજી એક ભેદ આપણે જોઈએ છે. નિમિત્ત કારણમાં બીજા એક ભેદ છે, અંતરંગ નિમિત્ત અને બહિરંગ નિમિત્ત. ખ્યાલ આવે? અંતરંગ નિમિત્ત અને બહિરંગ નિમિત્ત. તો અંતરંગ નિમિત્ત કોને કહેવાય? જે નિમિત્તની હાજરીમાં કાર્ય નિયમથી થાય જ, જો જે નિમિત્તની હાજરીમાં કાર્ય નિયમથી થાય જ, ભલે નિમિત્ત કાર્ય કરતું નથી પણ જ્યાં જ્યાં તે નિમિત્ત છે ત્યાં ત્યાં કાર્ય છે જ, તેને અંતરંગ નિમિત્ત કહેવાય છે. અને જે નિમિત્તની હાજરીમાં કાર્ય થાય પણ અથવા નો પણ થાય તો એને બહિરંગ નિમિત્ત કહેવાય છે. જેવી રીતના જો એક્ઝામ્પલ, જીવના કર્મબંધનમાં જો કર્મબંધન માટે આત્માના યોગને બહિરંગ નિમિત્ત કહેવાય છે, જ્યારે જીવને યોગ એટલે આત્મપ્રદેશનું કંપન થાય તો કર્મ પરમાણુ આવે છે, પણ કર્મ પરમાણુ આવે છે પણ એ બંધાય છે શેને કારણે, જીવના રાગાદી ભાવને કારણે. તો જીવના જે રાગ દ્વેષાદી ભાવ છે તેને અંતરંગ નિમિત્ત કહેવાય છે. જ્યારે રાગ દ્વેષાદી ભાવ હોય ત્યારે કર્મબંધ થાય જ છે, અને જ્યારે રાગ દ્વેષાદી ભાવ ન હોય તો કર્મબંધ નથી થતું. હવે સામે યોગ, જ્યારે યોગ ન હોય તો કર્મબંધ નથી થતું પણ યોગ હોય તો કર્મબંધ થાય પણ અથવા નો પણ થાય, માટે એને બહિરંગ નિમિત્ત કહેવાય છે. ખ્યાલ આવે કે નહીં? જો આ હજી એક ભેદ પ્રભેદ આપણે જોયો, હવે આપણે હજી ભેદ પ્રભેદ જોઈએ. કર્મના જો અજી ભેદ પ્રભેદ, અરે નિમિત્તના અજી બીજા નામો કીધા છે, હવે હું બુકમાં નથી જતો. ક્વેશ્ચન 421-423 જે નિમિત્તને અન્વયરૂપ કારણ પણ કહેવાય છે. અન્વયરૂપ કારણ એટલે શું? અન્વય એટલે સાથે રહેનાર, વ્યતિરેક એટલે જુદા જુદા, વ્યતિરેક એટલે આ એક બે ત્રણ આદિ જુદા જુદા, અન્વય એટલે બધા સાથે, બરાબર. તો જ્યાં ઉપાદાનમાં કાર્ય થાય છે, ઉપાદાનમાં કાર્ય થતી વખતે બીજા જે હાજર પદાર્થો હોય તેને અન્વયરૂપ કારણ એટલે કે નિમિત્ત કારણ કહેવાય છે, બરાબર. બીજું નામ નિમિત્તને સહકારી કારણ પણ કહેવામાં આવે છે. સહકારી કારણ શેના માટે કહેવામાં આવે છે? કે જ્યારે ઉપાદાનમાં કાર્ય થયું ત્યારે આજુબાજુ કયા પદાર્થો સહકારી હતા, કયા મોજૂદ હતા. સહકારી એટલે જાણે મદદ કરતા, ખ્યાલ આવે ને? નામ ભલે મદદ કરનાર એમ આવે પણ નિમિત્ત મદદ નથી કરતું, પણ એને સહકારી કારણ કહેવાય છે. ખ્યાલ આવે કે નહીં? હવે જો હજી એક બોલવાની ભાષા કે નિમિત્તને કાર્યનું પરંપરા કારણ કહેવાય છે, ખ્યાલ આવે છે ને? અને ઉપાદાનને સાક્ષાત કારણ કહેવાય છે. કોઈ પણ કાર્ય થયું તો ઉપાદાનથી તો સાક્ષાત થયું, અને નિમિત્તથી કેવી રીતના થયું? પરંપરાએ થયું. પરંપરા એટલે કે ઓવર લોંગર પીરિયડ ઓફ ટાઈમ, પણ એ તો બોલવાની ભાષા છે. પરંપરાએ એટલે કે સમજો કે જીવ પૂજા ભક્તિ આદિ કાર્ય કરે છે તો એનાથી તેને પરંપરાએ સમ્યક દર્શન થશે, અને આત્માના અનુભવથી સાક્ષાત સમ્યક દર્શન થશે. ખ્યાલ આવ્યો કે નહીં? તો આત્માના અનુભવ તો ઉપાદાન કારણ, પણ આ જે દેવ પૂજા ભક્તિ આદિ છે એનો નાશ થશે, આત્માના અનુભવમાં આવશે ત્યારે તેને સમ્યક દર્શન થશે. એમ કરીને નિમિત્તને પરંપરા કારણ ખાલી કહી દેવામાં આવે છે. ખ્યાલ આવ્યો કે નહીં? જો આ બધી જ વસ્તુમાં આ નિમિત્તને હજી એક નિમિત્તને બલાધાન કહેવામાં આવે છે. જ્યારે ઉપાદાન પોતાનું કાર્ય કરે છે તો પોતાના બલ દ્વારા કરે છે ને, ઉપાદાન પોતાના બલ દ્વારા કાર્ય કરે છે, નિમિત્તને કંઈ બલ આપતું નથી, માટે એ બતાવવા માટે નિમિત્તને બલાદાન કહેવામાં આવે છે. ખ્યાલ આવ્યો કે નહીં? જો નિમિત્તને ઉપચાર કારણ પણ કહેવામાં આવે છે. જ્યારે ઉપાદાનને મુખ્ય કારણ કહેવાય છે તો નિમિત્તને ઉપચાર કારણ કહેવાય છે. ઉપચાર એટલે ખાલી કહેવા માત્રનું કારણ. ખ્યાલ આવ્યો કે નહીં? આવી રીતના નિમિત્ત અને ઉપાદાનના આપણા જીનાગમમાં પરમાગમોમાં ઘણા જુદા જુદા શબ્દથી વર્ણન કરવામાં આવે છે. શબ્દ જાળમાં અટકાવવું નહીં, એનો જે ભાવ શું છે એ ભાવ સમજીને ત્યાં સુધી પહોંચવું. ખ્યાલ આવે છે? આ બધું સમજીને આપણને ફાયદો શું થયો? ફાયદો એ થયો કે આ જે કોઈ પણ કાર્ય થવું હોય તો એમાં ભલે બે કારણ કહેવામાં આવે, નિમિત્ત અને ઉપાદાન. ખરેખર કાર્ય ઉપાદાને જ કર્યું, અને કોઈ પણ કાર્ય જ્યાં થયું તો એમાં ઉપાદાન ભલે કહેવામાં આવે પણ ખરેખર કાર્ય તો ક્ષણિક ઉપાદાનગત યોગ્યતાથી જ થયું. માટે સાધકતમ કારણ કયું છે? કે ક્ષણિક ઉપાદાન કારણ જ સાધકતમ કારણ છે. માટે કોઈ પણ કાર્ય જો જીવને પ્રાપ્ત કરવું હોય તો તેના માટે થઈને ક્ષણિક ઉપાદાનગત યોગ્યતા ડેવલપ કરવા માટે જે પુરુષાર્થ કરવો પડે તે પુરુષાર્થ કરવો એ જ યથાયોગ્ય પાત્રતા ડેવલપ કરવાનો માધ્યમ છે. ખ્યાલ આવે? સમ્યક દર્શન પ્રાપ્ત કરવા માટે કરવું શું? દેવશાસ્ત્ર ગુરુ આદિના નિમિત્તો તો છે, ત્રિકાળી ઉપાદાન તો હંમેશા મોજૂદ છે, પણ જે તત્વ વિચાર આદિ એના જે તત્વનો નિર્ણય કરીને અનંત પૂર્વ ક્ષણવર્તી પર્યાય યુક્ત તે પર્યાય સુધી પહોંચીને બસ હવે તત્સમયની યોગ્યતામાં આપણું કાર્ય થાય છે. ખ્યાલ આવે છે? ચાલો, આ રીતે આપણા છે છ અધિકારનું રિવિઝન આપણું પૂરું થયું. હવે નેક્સ્ટ ક્લાસથી આપણે જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તર માળાનું જે સેકન્ડ પાર્ટ છે એમાં પહેલું ચેપ્ટર એટલે સાતમું ચેપ્ટર સાત તત્વ એની ચર્ચા આપણે શરૂ કરશું. જીનવાણી સ્તુતિ. હે જીનવાણી ભારતી તોહિ જપો દિન રે, જ્યોતેરી શરણા ગ્રહે સો પાવે સુખ છે. જીનવાણી કે જ્ઞાન સે સૂજે લોકાલો, સો વાણી મસ્તક નમો સદા દે તું દો. બોલો જીનવાણી માતનો જય હો. જય જીનેન્દ્ર બધાને.